नमस्ते चिते सर्वलोकाश्रयाय नमोद्वैतत्वाय मुक्ति प्रदाय नमो ब्रह्मणे व्यापिने शाश्वताय त्वमेकं शरण्यं त्वमेकं वरेण्यं त्वमेकं जगत्पालकं स्वप्रकाशम् त्वमेकं जगत्कर्तृपात्रो प्रहरतु त्वमेकं परं निश्चलं निकल्पम् मयानां वयं भीषणं भीषणानां गते प्राणिनां पावनं पावनानां महोच्चैपदानां नियन्त्रो त्वमेकं परेषां परं रक्षणं रक्षणानां वयं त्वां स्मरामो वयं त्वां भजामो वयं त्वां जगत्साक्षिरूपं नमामः सदेकं निधानं निरालम्बमीशं भवाम्बोदिपोतं शरण्यम् व्रजामहोदिपूतं शरण्यं व्रजामहो भक्ति योगनी अंदर परमात्माना प्रेमनो अने परमात्माना विश्वासनु बन्नेनु महत्वनु स्थान मनाई छे। जेम जेम भक्ति वत्ती चाले तेम तेम परमात्मानो प्रेम पण प्रबळ बनतो चाले, परमात्मानो प्रेम पण वधतो जाय, अने जेम जेम परमात्मानो प्रेम वधतो जाय तेम तेम परमात्मा प्रत्येनो विश्वास पण घनीभूत बनतो जाय, प्रबळता धारण करतो जाय छे। એટલે ભક્તિ પરમાત્મા પ્રત્યેના પ્રેમ તથા વિશ્વાસ સિવાય બની શકતી નથી। જેમ માણસને નાકના બે છિદ્રો હોય, બે આંખ હોય, બે કાનો હોય, બે હાથ હોય, બે પગ હોય, એમાં ભક્તિના બે ચરણ, ભક્તિના બે હાથ, ભક્તિની બે આંખ, ભક્તિના બે નાસિકા દ્વારો અને ભક્તિના બે અંગો છે। એક પ્રેમનું અંગ છે, એક શ્રદ્ધા અને વિશ્વાસનું અંગ છે। એટલે ભક્તિ કરનારે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે પરમાત્માના પ્રેમનો પ્રાદુર્ભાવ પોતાના જીવનની અંદર ભક્તિના જે સાધનોનો આધાર લઈને ભક્ત આગળ વધે છે એ સાધનો દ્વારા થાય છે કે નથી થતું, અને તે ભક્તિનો આધાર લઈને આગળ વધતા વધતા પરમાત્માને માટેનો પ્રેમ જેમ જેમ આગળ વધતો ચાલે છે તેમ તેમ પરમાત્માની અંદરનો વિશ્વાસ બળવાન બનતો જાય છે કે નથી બનતો જતો, આ જોવું પડશે। શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપણે જોઈએ છીએ અર્જુનના મનમાં વિશ્વાસ છે, ભગવાન કૃષ્ણને માટે વિશ્વાસ, અને તે વિશ્વાસથી પ્રેરાઈને જ અર્જુને ભગવાન કૃષ્ણને પોતાના જીવન રથના, યુદ્ધ મેદાનના રથના સારથી બનાવ્યા। અને પ્રેમ તો હતો જ, પ્રેમ હતો એટલા માટે જ અર્જુન મહાભારતના યુદ્ધ પહેલા ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પક્ષમાં લેવાને માટે દ્વારિકાપુરીમાં ગયો। એટલે પ્રેમ અને વિશ્વાસ હતો, જેમ જેમ વખત વીતતો ગયો તેમ તેમ આ બંનેની માત્રા બળવાન બનતી ગઈ પહેલા પ્રેમ અને વિશ્વાસની માત્રા અલ્પ હતી, ધીરે ધીરે પ્રેમ અને વિશ્વાસની માત્રા પ્રબળતા ધારણ કરતી ગઈ અને છેવટે પરાકાષ્ઠા પર પહોંચી ગઈ. અર્જુનની પરમાત્માને માટેની જે ભક્તિ હતી તે ભક્તિનું એક વિશેષ અંગ પરમાત્મા તરફ જે વિશ્વાસ હતો તે વિશ્વાસના પરિણામે પરમાત્માને માટે એમનું મંગલ માર્ગદર્શન શોધવાની ઝંખના હતી. ભક્તિમાં તે તત્વ પણ બહુ મોટો ભાગ ભજવે. ભક્ત ભક્તિ કરતા કરતા પરમાત્મામાં વિશ્વાસ રાખીને પરમાત્મા પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને પરમાત્માનું મંગલ માર્ગદર્શન, પરમાત્માની અસાધારણ ગેબી સહાય માગી શકે છે, તેને માટે પ્રાર્થી શકે. રામકૃષ્ણ પરમહંસદેવના જીવનમાં આપણે જોયું કે તે પરમાત્માને પ્રાર્થના કરતા, પરમાત્માને માતા રૂપે માનતા અને પછી પરમાત્માને પ્રાર્થનામાં, વેદોમાં, ઉપનિષદોમાં, પુરાણ ગ્રંથોમાં જે કાંઈ પણ લખ્યું છે, કહ્યું છે, સમજાવવામાં આવ્યું છે તેનું મને જ્ઞાન નથી, તું જ કૃપા કરીને મારે જો તેની આવશ્યકતા હોય તો તે જ્ઞાન મને પૂરું પાડ. જો તને એમ લાગે કે મારે જ્ઞાનની આવશ્યકતા છે તો પછી તે જ્ઞાન પ્રાપ્ત થાય તેને માટેની વ્યવસ્થા પણ તું જ કર. રામકૃષ્ણદેવ જગદંબાને પ્રાર્થના કરતા, માં મારી અંદર યોગાભ્યાસની શક્તિ નથી, યોગાભ્યાસની સંપૂર્ણ સમજનો પણ અભાવ છે, પણ જો તને એમ લાગતું હોય કે મારે જીવનમાં યોગાભ્યાસની આવશ્યકતા છે તો પછી મને યોગાભ્યાસમાં દીક્ષિત કરે તેવા કોઈ યોગીને મારી પાસે મોકલ. હું તો એટલું જાણું કે મારે જીવનમાં તારી આવશ્યકતા છે, તારા દર્શનની આવશ્યકતા છે. હવે જ્ઞાનની આવશ્યકતા હોય, યોગની આવશ્યકતા હોય તો તેની પૂર્તિ કેવી રીતે કરવી તે તારે જોવાનું ને વિચારવાનું છે, મને કાંઈ તેની સમજણ પડતી નથી. મારામાં જ્ઞાન નથી, ભક્તિ નથી, વૈરાગ્ય નથી, સંયમ નથી, તપ નથી, વ્રત નથી, કોઈ પણ પ્રકારના નિયમોના પરિપાલનની શક્તિ પણ નથી. હું તો કેવળ શરણાગત છું, તારે શરણે આવી છું, અને તારે શરણે આવીને તારી એક નિષ્ઠ ભક્તિ અથવા તો પ્રીતિની યાચના કરું છું. એટલે તું કૃપા સિંધુ છે, શરણાગતો ઉપર કૃપાનો વરસાદ વરસાવવાની તારી શક્તિ છે, એટલે મારા ઉપર પણ કૃપાનો વરસાદ વરસાવ. અને તે રામકૃષ્ણદેવની પ્રાર્થનાને લક્ષ્યમાં લઈને પરમાત્માએ, મા ભગવતીએ સમય પર એમની પાસે તોતાપુરી જેવા આદર્શ જ્ઞાની ગુરુને મોકલ્યા, જેમણે એમને જ્ઞાન તો આપ્યું પરંતુ સાથે સાથે યોગ માર્ગની દીક્ષા પણ આપી, નિર્વિકલ્પ સમાધિમાં પ્રવેશ કરવાને માટેનો માર્ગ મોકળો કરી આપ્યો. અને તેવી જ રીતે તંત્રશાસ્ત્રમાં પ્રવીણ ભૈરવી બ્રહ્માણી પણ, કલકત્તામાં રામકૃષ્ણ પરમહંસદેવ જ્યાં રહેતા હતા તે દક્ષિણેશ્વર સ્થાનમાં પોતાની મેળે જ એક દિવસ આવી પહોંચી અને તે દક્ષિણેશ્વરમાં લગભગ 6 માસ જેટલા સમય પર્યંત રહી અને રામકૃષ્ણદેવને તેણે તંત્ર માર્ગની દીક્ષા આપી. પ્રાર્થના જ રામકૃષ્ણદેવ કરતા, જ્યારે એમને દર્શનની આવશ્યકતા હતી ત્યારે પણ મા ભગવતીને પ્રાર્થના કરતામાં મને દર્શન આપો, તમારા દિવ્ય સ્વરૂપને જોવાને માટે મારું મન આતુર બની ગયું છે, તમારું દર્શન કેવી રીતે થાય તેની મને ખબર નથી, પરંતુ તમારા દર્શન સિવાય મને કળ વળતી નથી, ચેન પડતું નથી, બીજું કંઈ ગમતું નથી, એટલે તમે કૃપા કરીને તમારા દેવ દુર્લભ સ્વરૂપને મારી આગળ પ્રત્યક્ષ કરો. અને તે પ્રાર્થનાના પ્રત્યુત્તર રૂપે મા ભગવતીના દર્શન પણ રામકૃષ્ણ પરમહંસદેવને એમના જીવનમાં થયા. પછીથી જ્યારે એમને શાંતિ સાંપડી તો પછી એમણે પછીથી જગદંબાને પ્રાર્થના કરી કે હવે મારી પાસે જ્ઞાન છે, હવે મારી પાસે શાંતિ છે, તમારી કૃપાનો અનુભવ પણ મને થયો છે, તો જે જિજ્ઞાસુ જીવો હોય જગતમાં, જેમને શાંતિની ખરેખર ઝંખના હોય, જે મનુષ્ય જીવનનો મહિમા સમજતા હોય અને મનુષ્ય જીવનના મહિમાને સમજીને જે મનુષ્ય જીવનને ઉજ્જવલ બનાવવામાં ખરેખર અભિરૂચિ રાખતા હોય તેવા જીવોને મારી પાસે મોકલો, એટલે હું એમને મારા અનુભવની કેટલીક વાતો કરી શકું. વિષય માણસોના આવવાથી મને એટલો બધો આનંદ પ્રાપ્ત થતો નથી, એટલે જે જીવોને પરમાત્માની અંદર રસ છે તેવા જીવોને મારી પાસે મોકલો. અને તેના પરિણામે, તે પ્રાર્થનાના પરિણામે, રામકૃષ્ણ પરમહંસદેવના જીવનમાં પછીથી સ્વામી વિવેકાનંદ, માસ્ટર મહાશય તેવા તેવા ભક્તો સ્વાભાવિક રીતે આવવા માંડ્યા હતા. અને રામકૃષ્ણ દેવની મદદ મેળવીને અધ્યાત્મ માર્ગે પછીથી તે આગળ વધતા ચાલ્યા હતા. તો રામકૃષ્ણ પરમહંસદેવનું સમસ્ત જીવન જો આપણે જોઈએ તો એક એવા સંત પુરુષનું જીવન છે જે સંત પુરુષના જીવનમાં પ્રાર્થના, પરમાત્માને માટેની પ્રીતિ, શ્રદ્ધા, ભક્તિ તાણા અને વાણાની પેઠે વળાઈ ગઈ છે. એમાંથી એને છૂટી કરી શકાય નહીં. અર્જુનના જીવનમાં પણ આપણે જોઈએ તો એણે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં ધનુષ્ય બાણ મૂકી તો દીધા, પરંતુ પછી પોતે કાંઈ નિર્ણય પર પહોંચી શક્યો નહીં. કહી તો દીધું કે હું યુદ્ધ કરવા માંગતો નથી, છતાં પણ પોતે નિર્ણયાત્મક તબક્કા પર પહોંચી શક્યો નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુને વળી પાછું કહ્યું છે, હે પ્રભુ, આ ભીષ્મની સામે, દ્રોણની સામે, જે મારા પરમ પૂજ્ય છે તેમની સામે કેવી રીતે હું યુદ્ધ કરું? કથમ ભીષ્મમહં સંખે દ્રોણં ચ મધુસૂદન ઈશુભિ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હા વરિસૂદન. આ તો પૂજાર્હ છે, વર્થ, વર્શિપિંગ એવા છે જેમની પૂજા કરવી યોગ્ય છે, પૂજાર્હ છે એવા. પૂજાર્હ જે છે, માન આપવા યોગ્ય, પૂજા કરવા યોગ્ય મારા ગુરુજનો, પૂજ્યજનો છે, તે યુદ્ધના મેદાનમાં ઉભા છે, તેમની સાથે હું યુદ્ધ કેવી રીતે કરું? જો બીજા કોઈ દુશ્મનો હોત તો યુદ્ધ કરત. એનો અર્થ એમ થયો કે અર્જુનને યુદ્ધ પર વૈરાગ્ય થયો નથી. યુદ્ધ પર જેને વૈરાગ્ય થાય છે એ તો પછી પૂજ્યજનો હોય કે અપૂજ્યજનો હોય, કોઈની સાથે લડવા માંગતો જ નથી. અર્જુન પૂજ્યજનો સાથે લડવા માંગતો નથી, પણ જો પૂજ્યજનો ન હોય તો યુદ્ધ કરે. એની આખી દલીલ આવી છે કે પૂજ્યજનો સાથે હું કેવી રીતે લડું, ઘણું એને કઠિન કાર્ય લાગે છે. અને બીજી દલીલ એની એવી છે કે જો આ પૂજ્યજનો સાથે, સંબંધીઓ સાથે યુદ્ધ કરીશ તો નરકગામી થવાશે, પાપના ભાગી બનાશે. આ એની બીજી દલીલ છે. અહો બત મહત પાપમ કરતું વ્યવસ્થિતા વયમ યદ રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજન મુદ્યતા. હા, સ્વજનોનો નાશ કરવા માટે અમે તૈયાર થયા છીએ રાજ્યના લોભથી, એ તો મહાન પાપ કર્મ કરવાની પ્રવૃત્તિ અમે કરી રહ્યા છીએ. અર્જુનની બીજી દલીલ છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાનો સંદેશો આપવો પડ્યો. પણ અર્જુનના મનમાં જો આટલી શંકા જ હોય તો એને કદાચ ગીતાનો સંદેશો આપવાની આવશ્યકતા ન પડત. પરંતુ આ શંકાથી પ્રેરાયેલા અર્જુને કેમ કર્તવ્ય વિમૂઢ અવસ્થાનો અનુભવ કર્યો અને પછીથી ભગવાન શ્રીકૃષ્ણની શરણાગતિને સ્વીકારી, ભગવાન શ્રીકૃષ્ણની શરણાગતિને સ્વીકારીને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી કે મને કાંઈ સમજાતું નથી, કે મારી માટે શું યોગ્ય છે, શું અયોગ્ય છે, મારી માટે શું કર્તવ્ય છે, શું કર્તવ્ય નથી, શું ગ્રાહ્ય છે, શું ત્યાજ્ય છે, હું તો કાંઈ નક્કી હવે કરી શકતો જ નથી. તો પછી તમે મને માર્ગદર્શન આપો, તમે મને પ્રકાશ બતાવો, મારી માટે જે સુયોગ્ય હોય તેનો સદુપદેશ તમે મને પ્રદાન કરો. અર્જુને પોતે જ કહ્યું, ન ચૈ તદ વિદ્મહ કતરન્નો ગરીય, કતરન્નહ ગરીય, અમારે માટે શું ગરીય શ્રેષ્ઠ છે, ન ચ એ તદ વિદ્મહ, આ અમે જાણતા નથી. ન ચૈ તદ વિદ્મહ કતરન્નો ગરીયો યદ્વા જયેમ यदि वानो जयेयु, अमे विजयी बनशू कि अमे पराजित थईशू ते पण अमने खबर नथी। यानेव हत्वा न जीविष्यामः ते वस्थिताः प्रमुखे धार्तराष्ट्राः, जेमनो नाश करीने अमे जीववा मागता नथी, द्रोण आचार्य द्रोण विश्वपितामह जेवा गुरुजन ते प्रमुखे धार्तराष्ट्राः, ते धृतराष्ट्रना स्वजनो संबंधीओ पुत्रो युद्ध करवा माटे आजे सामे आवीने उभेला छे, तो अमारे शुं करवुं? તે અમે કાંઈ નક્કી કરી શકતા નથી કે અમારે યુદ્ધ કરવું કે ના કરવું। હજુ અર્જુન આગળ ચાલે છે, હજુ અર્જુન ભગવાનની સીધી મદદ માગવાને માટે પ્રાર્થનાનો વળી પાછો આધાર લે છે। કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂળ ચેતા, મારું મન કૃપણતાના દોષથી ટંકાઈ ગયું છે એટલા માટે હે પ્રભુ હું તમને પૂછું છું, ધર્મથી સમૂળ બની ગયું છે મારું ચિત્ત, વિચાર કરી શકતું નથી મારે માટે શું ધર્મ્ય શું અધર્મ્ય, એવો વિચાર આવે છે, એવો તબક્કો માનવ જીવનમાં આવે જ્યારે કોઈ નિર્ણય લઈ શકે નહીં, તો મારે શું કરવું જોઈએ? યશ્રેયઃ સ્યાન્ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાદિમામ ત્વામ પ્રપન્નમ, અમારી માટે જે કલ્યાણકારક હોય તે માર્ગ તમે અમને બતાવો હવે, કારણ કે હું તમારો શિષ્ય છું, તમારે શરણે આવેલો છું, એટલા માટે મને માર્ગ બતાવો। હવે ગીતાના ઉપદેશની ભૂમિકાનો આરંભ થઈ ગયો, ગમે એટલા મોટા મહાત્મા હોય પણ આપણે એની પાસે જઈને બેસી જ રહીએ તો પછી આપણને શું થાય, ઉપદેશ કાંઈ મળે? મહાત્માઓનો ધંધો ઉપદેશ આપવાનો નથી, હવે આપણે કાંઈ જોઈતું હોય તો જઈને પૂછવું જોઈએ, જિજ્ઞાસાની રજૂઆત કરવી જોઈએ, કા પછી બેસી રહેવું જોઈએ, એના વાતાવરણમાંથી જે પરમાણુઓ પવિત્ર આપણને પ્રાપ્ત થાય તે પવિત્ર પરમાણુઓને અનુભવવા જોઈએ। પણ કેટલાક માણસો એવા પણ હોય કે મહાત્માઓના દર્શન કરવા જાય પણ શું કામ ગયા તે ભૂલી જાય, અને ત્યાં જઈને પછી જે બીજા માણસો બેઠા હોય તેની સાથે સંસારની વાતો ચાલુ કરે, મુલાકાતનો ટાઈમ પૂરો થઈ જાય, મહાત્મા કે હવે ઉઠી ટાઈમ થઈ ગયો, પેલાય પછી ઉઠે, એ ત્યાં આગળ પોતે જે મુલાકાતીઓ બેઠા હોય તેની સાથે છોકરાની છે આની લગ્નની ધંધાની બીજાની વાતો જ કર્યા કરે। આપણે શું કામ આવ્યા, મહાત્માની પાસે શું કામ આવ્યા, આટલે બધે દૂરથી મહાત્માઓ શું કામ આવ્યા, આપણે શું કામ આવ્યા, આપણે આવ્યા તો હવે શું કરવું જોઈએ, એમનો કેવો લાભ લેવો જોઈએ, આપણને કોઈ શંકા છે કોઈ જિજ્ઞાસા છે તો તેની રજૂઆત આપણે મહાત્મા પાસે કરવી જોઈએ, આ બધું ભૂલી જાય। સમય તો પોતાનું કામ કરે જ છે, કોઈને માટે બેસી રહેતો જ નથી, ચાલ્યો જાય છે, પાણીના રેલાને પેઠે સમય ચાલ્યો જાય, પાણીના રેલાને ચાલ્યો જતો હોય તેને પાછો વાળી શકાય, મોડર્ન સાયન્સ હવે એવું કહે છે કે પાણીને પાછું વાળી શકાય, બંધ બાંધી શકાય, ડાયવર્ટ કરી શકાય, પણ જે કાળ ચાલ્યો ગયો તેને તો મોડર્ન સાયન્સ પણ પાછું લાવી શકતું, જે મિનિટો ચાલી ગઈ, જીવનની જે સોનેરી ક્ષણો ચાલી ગઈ, જે કલાકો ચાલ્યા ગયા, દિવસો ચાલ્યા ગયા, તેને તો કોઈ પણ મોટો સાયન્ટિસ્ટ પણ પાછો લાવી શકતો નથી। પાણીને પાછું લાવી શકાય, પવનને બાંધી શકાય પાછો લાવી શકાય, પવનને નાથી શકાય, પરંતુ સમયને કાળને કોઈ પણ નાથી શકતો નથી, એ સમય ચાલ્યો જાય છે। નદીને કિનારે ગયેલો માણસ નદીની અંદર ઉતરીને પાણી પીએ જ નહીં તો દોષ કાંઈ નદીને થોડો અપાય, પરબ તો રસ્તા ઉપર છે, પ્રવાસી આગળ ચાલે જ છે, તાપથી સંતપ્ત થયેલો પ્રવાસી પરબને જુએ પણ છે, પરબ પાસે જઈને બેસે પણ છે, પણ પાણી માગતો નથી તો પરબવાળો તેને પાણી કેવી રીતે આપશે? આપણે મહાપુરુષો પાસે ગયા પરંતુ આપણે જો કાંઈ માગણી ન કરી, આપણી જે જિજ્ઞાસા છે તેને રજૂ ન કરી તો પછીથી શું ફાયદો? મુંબઈમાં સ્વામી નિત્યાનંદ હતા, ગણેશપુરીમાં રહેતા હતા, એ કોઈ આવે તો ગાળો દે, કોઈ વાર પથ્થર મારે, સૂઈ જ જાય, એવી રીતે સૂઈ જાય કે બીજાની તરફ બરાબર જુએ પણ નહીં, માણસો આવે ચાલ્યા જાય, પછી કેટલાય માણસો આવે, તો એકવાર કોઈએ નિત્યાનંદ મહારાજને પૂછ્યું કે તમે આવું કેમ કરો, તો કે બીજું કરવું પડશું, મુંબઈના મોટાભાગના માણસો જે મારી પાસે ગણેશપુરીમાં દર્શન કરવા આવે છે તે મોટાભાગના સટ્ટા રમનારા જ આવે છે. તે મારા આંગણાને જોયા કરે છે, આમ કરું તેમ સમજે કે ચોગ્ગો. કાંઈક તો મારે કરવું જ પડે, આમ કરું તો કે પંજો, આમ કરું તો એક્કો. હવે 10 નંબર છે તો 10 જણા જોઈએ, એમાં એક એક પછી લગાડે ને જેનું લાગીએ કે મહાત્મા સિદ્ધ છે. એક જણને તો સિદ્ધિ મળી જ છે, એ બીજાને વાતો ફેલાવે, બીજા ભક્તો પછી પાછા તૈયાર થાય, ચાલો ગણેશપુરી મહાત્મા સિદ્ધ છે, કમાવું નહીં પડે, આંગણા જ જોઈ લેવાના આપણે, એ પ્રમાણે નંબર લગાડી દેવાના. કઈ મોટી વાત છે? એટલે કે આવા માણસો જ વધારે આવે છે તો હું કરું છું. કોઈ આત્મજ્ઞાનનો ભૂખ્યો આવતો નથી, કોઈ મુક્તિને માગનારો આવતો નથી, કોઈ પરમાત્મા દર્શનનો રસ્તો જે મને ખબર છે તે જાણવાની અભિરૂચિવાળો સાધક આવતો નથી, ધ્યાન ધારણામાં રસ લેનારો આવતો નથી, નામ જપમાં રસ લેનારો આવતો નથી. હવે પછી હું શું વાતો એ કરું, સુઈ ન રહું તો બીજું કરું શું? આખો દાડો કાંઈ બેઠો રહો એમ બી આમ. નિત્યાનંદ કહેતા. અને જ્યારે કોઈ એવા સાધકો આવતા તો નિત્યાનંદ મહારાજ તેમને પોતાની વિલક્ષણ રીતે મદદ કરતા, પોતાની વિલક્ષણ રીતે મદદ કરતા હતા. સંતોમાં એવી શક્તિ હોય છે. રમણ મહર્ષિના આશ્રમમાં મેં જોયેલું કે એક યુવાન એક અઠવાડિયાથી રમણ મહર્ષિને ત્યાં આવીને આશ્રમમાં રહેલો, અને એની ઈચ્છા એવી હતી કે રમણ મહર્ષિને ગુરુ કરવા, આત્મશાંતિ મેળવવી છે. તો રમણ મહર્ષિના આશ્રમમાં એ યુવાન આવ્યો, એકાંત શોધતો હતો કે રમણ મહર્ષિ જો એકલા મળે તો તેમની સાથે વાત કરું, એમને ગુરુ કરવા માટે હું પ્રાર્થના કરું. પણ એકાંત એને મળતું જ નહીં. જ્યારે જ્યારે જોઈએ ત્યારે રમણ મહર્ષિની પાસે કોઈ ને કોઈ હોય છે. 7 દિવસ થઈ ગયા એમ કરતા કરતા રમણ મહર્ષિ ભોજનનો સમય થતો ત્યારે ભોજનાલયમાં બીજા બધાની સાથે જમવા બેસતા, બધા એને પત્રાળ આપવામાં આવતા કેળના જમવા માટે. દક્ષિણ ભારતમાં ભાત શાક વાળી દાળ એવો રિવાજ હોય છે, તો તે જમવાનું આપવામાં આવતું. રસમ ભાત, છાસમ ભાત, તક્ર ભાત આવું આપવામાં આવતું હતું. રમણ મહર્ષિ બધાની જોડે જમતા. જમી લીધા પછી એક દિવસ રમણ મહર્ષિ રોજની જેમ પોતાનું જૂઠું પતરાળું લઈને બહાર નાખવાની જગ્યા હતી ત્યાં નાખવા જતા હતા. તે વખતે પેલા યુવાને જોયું કે રમણ મહર્ષિ એકલા જ છે, અત્યારે જઈ શકાય એમની પાસે, ચાલો. દોડતો દોડતો રમણ મહર્ષિની પાસે આવીને પગ પકડીને પગે લાગ્યો કે પ્રભુ. પણ એ પગે લાગ્યું અને પ્રભુ કહ્યું એટલામાં તો બીજા જે રમણ મહર્ષિના સેવકો હતા ને એ આ જોઈને એકદમ જલ્દી દોડી આવ્યા. એને કહ્યું, અરે તો પગે લાગ્યું રમણ મહર્ષિને, તને ખબર નથી કોઈએ પણ રમણ મહર્ષિને સ્પર્શ નથી કરવાનો, આશ્રમમાં સ્પષ્ટ સૂચના લખેલી. એટલે મનની મનમાં રહી ગઈ એ યુવાનની. રમણ મહર્ષિને કહી ન શક્યો, પોતાનો જે વિચાર હતો એની અભિવ્યક્તિ કરી ન શક્યો, સમય જ ન. રમણ મહર્ષિ શાંતિથી ચાલ્યા અને પોતાનો જે હોલ હતો રોજનો બેસવાનો ત્યાં જઈને કોચ ઉપર આડા પડ્યા. હવે 2-3 માણસો આવ્યા. તે વખતે તો આશ્રમમાં ઇલેક્ટ્રિસિટી નહોતી, એટલે પંખા હતા, છતવાળા પંખા, તે હલાવવામાં આવતા હતા, તે હલાવવા માંડ્યા માણસો. એટલે રમણ મહર્ષિએ તરત જ એક ભક્તને પોતાની પાસે બોલાવ્યા અને પોતાની પાસે બોલાવીને કહ્યું કે જુઓ, આજે પેલો યુવાન મને પગે લાગ્યો ભોજનાલયમાંથી હું બહાર નીકળ્યો ત્યારે, એ યુવાનની જિજ્ઞાસા ઉત્તમ છે. એ યુવાન 7 દિવસથી અહીંયા એટલા માટે રહે છે કે એને એકાંત મળે, અને એકાંત મળે તો મારી સાથે વાત કરી શકે અને મને ગુરુ તરીકે ધારણ કરી શકે. એને ગુરુ મંત્ર જોઈએ છે, માટે અહીંયા રહેલો છે. હવે તમે એને જઈને કહી આવો કે હું એનો ગુરુ નથી, એના ગુરુ દક્ષિણ ભારતમાં, હજુ જરાક આગળ જાય તો સ્વામી રામદાસ અત્યારે છે, જેમની સેવામાં માતા કૃષ્ણાબાઈ રહે છે, તે સ્વામી રામદાસ એ વિદ્યાર્થીના યુવાનના ગુરુ બની શકશે, ત્યાં એને શાંતિ મળશે. એટલું જરા કહી દો, એને સંદેશો આપી દો, હું એનો ગુરુ નથી, એટલા માટે જ અહીંયા રહ્યો છું. બોલો. પેલા ભક્ત હતા તે યુવાનની પાસે ગયા અને જઈને કહ્યું કે ભગવાન રમણ મહર્ષિએ તમને આ સંદેશો મોકલ્યો. એની આંખમાં પ્રેમના આંસુ આવી ગયા, આનંદના આંસુ આવી ગયા યુવાનના, એટલા માટે જ હું આશ્રમમાં રહ્યો હતો. મારે આ જ જોઈતું. હું ગુરુ કરવા માંગતો હતો રમણ મહર્ષિને. અને હવે રમણ મહર્ષિ એમ કે છે કે હું ગુરુ થઈ શકું તેમ નથી, રામદાસ તારા ગુરુ છે, પૂર્વ સંસ્કારોના અનુસંધાનને લીધે. તો પછી હું ત્યાં જઈશ, કાનનગઢ જઈશ, દક્ષિણમાં મલબાર કાનનગઢ, ત્યાં સમર રામદાસજીનો આશ્રમ, રામદાસ આશ્રમ ત્યાં જઈશ. ભાવનગર પણ આવતા રામદાસજી, કૃષ્ણાબાઈ પણ આવતા સાથે. ભાવનગરના રાજાએ ભાવનગરની અંદર આખું એક મકાન રામદાસ આશ્રમ નામનું તૈયાર કરી આપ્યું હતું રામદાસજીને. તો વર્ષમાં 2 મહિના 3 મહિના ભાવનગર આવીને પણ રહેતા. હવે તો શરીર છૂટી ગયું છે. કૃષ્ણાબાઈ હજુ છે, તે ત્યાં કાનનગઢમાં રામદાસ આશ્રમમાં રહે છે. એમની તબિયત કાંઈ બહુ સારી હવે રહેતી નથી કૃષ્ણાબાઈની. પણ એ સમય હતો એટલે પેલો યુવાન સિદ્ધો રામદાસજીના આશ્રમમાં ગયો અને ત્યાં ગયા પછી તે રામદાસજી એને મંત્ર આપ્યો અને તે મંત્રના જપવાથી કાળાંતરે એને શાંતિની પ્રાપ્તિ પણ થઈ. રમણ મહર્ષિએ જાણી લીધું કે આ યુવાનને રામદાસજી પાસે જ શાંતિ મળી શકે. બોલ, કેટલા આટલા મહાત્માઓ, આવા મહાત્માઓ ભારતમાં કેટલા? અત્યારે તો મહાત્માઓ ટાપીને બેઠા હોય. આપણે કે અમારે ગુરુ કરવાના, તો હું તૈયાર જ છું. જેમ હેર કટિંગ સેલૂન તૈયાર જ હોય ભારતમાં, જ્યાં જ્યાં અજામો તૈયાર જ છે. એક અજામને મેં જોયેલો ઋષિકેશમાં, માતાજીને વાળ વારંવાર કરાવવા પડતા. વિધવા થયા પછી અમારે ત્યાં ચાલેવો કે વાળ ન રાખી શકાય માથે. તો 32 વર્ષ સુધી માતાજી મારી સાથે જ રહ્યા અને એમને અવારનવાર વાળ સાફ કરાવવા પડે મુંડન. એટલે ઋષિકેશ જ્યારે અમે હોઈએ તો ગંગાજી સ્નાન કરવા માટે જવાનું હોય તો માતાજી સવારે તે દિવસે વહેલા જાય, અથવા કોઈ વાર બપોરે જાય કે હું જરા મુંડન કરાવું છું, ત્યાં જઈને તમે જરા ધીરેથી આવો ને, હું સારું. પણ અમે જ્યારે જઈએ ગંગાજી, ત્યારે ત્યાં જે અજામ બેઠો હોય નાની દુકાન કરીને, એ કોઈ ત્યાં આગળ હોય નહીં અજામત કરાવનારું, તો પણ હાથમાં લઈને આમ કરતો જ હોય. તો એક દિવસ મેં એને પૂછ્યું, ભાઈ કોઈ છે ને તમે આમ? તો કે આ પ્રેક્ટિસ પડેલી મારે, કે કોઈ આવે એમ. જેમ પૈસાની પ્રેક્ટિસ જેને પડી હોય છે ગણવાની, એને મળતા નથી તો આમ ચળ આવે એમ, આમ કર્યા લક્ષ્મી આવે કે આમ કરે. તો માતાજી પછી ત્યાં બેસે ને પછી પોતાના વાળ ઠીક કરાવતા હતા. એમ હેર કટિંગ સેલૂનની પેઠે આ સેલૂનો સંતો ના લાઈનો લાગે છે અને એની ફી જબરજસ્ત ફી, મંત્રો આપવાની ને લેવાની ફી ઘણી જબરી, 5,000-5,000 રૂપિયા સુધીની ફી છે એક મંત્રની. બોલો, એક મંત્રના 5,000. અને તે પછી પણ માણસને શાંતિ આપતું હોય તો સારું, 5,000 આપ્યા ત્યારે તો શાંતિ થઈ જ ગઈ, કામ ચલાવતો. અને પછીથી હવે આગળ પર જે થાય તે કરું મંત્રનું. બીજી વાર જઈએ એમની પાસે કે 5,000 આપ્યા તો એ શાંતિ નથી, તો કે મૂકો બીજા 5,000, કંઈ ગરબડ હોય તો બદલી આપું મંત્ર. ફરીવાર આ શાંતિનો પાર નથી. દુકાનદારી ગુરુવાદ એટલો બધો ફાલ્યો ફૂલ્યો છે આપણા દેશમાં કે એની પાછળની જે કર્તવ્ય ભાવના છે એ કર્તવ્ય ભાવના ઓછી થઈ, કે માણસે માણસને હેલ્પફુલ થવાનું છે. આટલી જ એક વાત છે. એક માણસ જોતો નથી, બીજો જુએ છે તો એને એને રસ્તો બતાવવાનો છે. ગુરુનું આટલું જ કામ છે. હવે જો કેવલ પૈસાનું જ ધોરણ એની પાછળ પ્રી ડોમિનન્ટ બની જાય, પ્રાધાન્ય ભોગવે, તો પછી ભાવનાનું ખૂન થઈ જાય છે. તો રમણ મહર્ષિ જેવા સંતો ઘણા ઓછા. ભારતની સંસ્કૃતિની પ્રતિષ્ઠા એમણે વધારી. મહાત્મા ગાંધીજીના જમાનામાં જતા, સમકાલીન જતા, અને તેવા જ સ્વામી રામદાસ પણ હતા, ઘણા મહાન સંત થઈ ગયા. ગણેશપુરીના સ્વામી નિત્યાનંદ પણ એવા હતા. કેટલા માણસો આત્મકલ્યાણની ઈચ્છાથી પ્રેરાઈને મારી પાસે આવે છે, તો એમની સાથે વાત કરું, બીજા કોની સાથે વાત કરું? તો આત્મકલ્યાણની ઈચ્છાથી પ્રેરાઈને જે સાધકો સંતો પાસે જાય છે એ પ્રશ્નો પૂછે છે, જિજ્ઞાસાને રજૂ કરે છે, પ્રાર્થના કરે છે, અમને માર્ગદર્શન આપો. અર્જુને પ્રાર્થના કરી ભગવાન કૃષ્ણને, શિષ્યસ્તેહમ સાધિમાં ત્વામ પ્રપન્ન, હું તમારો શિષ્ય છું, સાધી મને ઉપદેશ આપો, ત્વામ પ્રપન્ન હું તમારી શરણે આવેલો છું. આટલું જો અર્જુને કહ્યું ન હોત તો કદાચ ગીતાનો ઉપદેશ ન અપાયો હોત. અર્જુને માગણી કરી, હું ભૂખ્યો છું, ભોજન આપો. એને પછી આપણે ભોજન આપીએ તો એ ભોજન મીઠું લાગે છે. પણ જે ભૂખ્યો છે ને એને ભોજન માગતોય નથી, એને આપવાથી શું ફાયદો છે? અર્જુને માગણી કરી, પ્રાર્થના કરી, હે પ્રભુ તમારો જ મારે આધાર છે, મને હવે કંઈ સમજાતું નથી મારે જીવનમાં શું નિર્ણય લેવો જોઈએ. માણસના જીવનમાં આવા તબક્કા ઘણી વાર આવે, સાધકના જીવનમાં પણ આવા તબક્કાઓ આવે છે જ્યારે એને આગળનું કાંઈ સમજાતું નથી, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, કાંઈ સમજાય નહીં. તો તેવી વખતે ગીતા માતા કહે છે કે સાધકે શું કરવું? નિરાશ નહીં થવું, હતાશ ન થવું, પરંતુ પરમ કૃપાળુ પરમાત્મા જે એની પોતાની અંદર અને બહાર સર્વત્ર વ્યાપક છે, એમની અંદર વિશ્વાસ રાખીને, પ્રતીતિ રાખીને એમની પ્રાર્થના કરવી, એમની શરણાગતિને સ્વીકારવી અને એમને કહેવું, પ્રભુ મને માર્ગદર્શન આપો, હું તમારી શરણે આવ્યો છું. તમે માર્ગદર્શન નહીં આપો તો બીજું કોણ મને આપશે? તમારા જેવી શક્તિ કોણ છે, બીજા કોનામાં છે? તમે તો સર્વસમર્થ છો, મારું મન તો કાંઈ નિર્ણય અર્જુનની પેઠે કરી શકતું નથી. જીવનના જટિલ જંગમાં મારે શું કરવું, કયું પગલું ભરવું, કાંઈ જો નક્કી કરી શકતો નથી. હવે તમે કૃપાનું કેરણ રેડું, તમારા સિવાય મારે બીજા કોઈનો આધાર નથી, તમારા સિવાય મને બીજા કોઈની અંદર વિશ્વાસ નથી, કોઈની અંદર શક્તિ નથી, તમે કરો. બોલો, કેવી વાત છે? જ્યારે જ્યારે જીવનમાં મૂંઝવણ આવે છે, જ્યારે જ્યારે જીવનમાં હતાશાના પ્રસંગો આવે છે, જ્યારે જ્યારે આપણે આપણા નિશ્ચિત માર્ગને નક્કી કરી શકતા નથી, ત્યારે ત્યારે અંધકારના ઓળાઓ જ્યારે આપણા જીવનની અંદર ઉતરી પડે અને આપણા જીવનના આકાશને ભરી દે, આવૃત કરી નાખે, ત્યારે ત્યારે ગીતા કહે છે, નિરાશ થવાને બદલે, હતાશ થવાને બદલે, હતોત્સાહ બનવાને બદલે, પરમ કૃપાળુ પરમાત્માની અંદર વિશ્વાસ રાખવો અને અર્જુનની પેઠે પરમાત્માની શરણાગતિનો સ્વીકાર માનસિક રીતે કરીને પરમાત્માને પ્રાર્થના શીખવું જોઈએ તો રસ્તા વળી પાછા ઉખડી જાય છે, પ્રકાશ વળી પાછો ફેલાવા માંડે છે, બંધ થયેલા દરવાજા વળી પાછા ઉઘડી જાય છે, માર્ગો મોકળા થઈ જાય છે અને વળી પાછા આપણે આગળ ચાલીએ છીએ. ગીતા આપણને આ પ્રાર્થનાનો આપણે આધાર લેતા શીખવું જોઈએ. જપ કરીએ ત્યારે પણ, ભક્તિ કરીએ, જપ કરીએ ત્યારે પણ પ્રાર્થનાનો આધાર લેવો, ધ્યાન કરીએ ત્યારે પણ પ્રાર્થનાનો આધાર લેવાનો આપણે નથી લેતા. આપણા જપ યાંત્રિક જ થઈ જાય, માળા પર આટલી સંખ્યા કરવી જ છે, આ એક થઈ જાય છે, વિચાર બંધ થઈ જાય છે, ભાવ બંધ થઈ જાય, પ્રેમ બંધ થઈ જાય, આ બધી માળાનું પરિણામ શું આવ્યું તે આપણે પછી ચકાસતા કે તપાસતા નથી. બહુ ઓછું તપાસીએ કે ચકાસીએ કે આપણા સ્વભાવ ઉપર કેટલી અસર આ જપોએ કરી છે, આ ધ્યાનથી સ્વભાવ કેવો બન્યો, વધારે ને વધારે ખરાબ થતો જાય છે કે સાત્વિક થતો જાય છે, ઉદાત્ત બનતો જાય છે. આ વિચારણા, સેલ્ફ એનાલિસિસ, આત્મ પૃથક્કરણ ઘણા ઓછા માણસો કરે એટલે ઘણા ઓછા સાધકો આગળ વધે. તો આપણે જપ કરીએ ત્યારે પણ પ્રાર્થના કરવી જોઈએ વચ્ચે વચ્ચે, હે પ્રભુ મારું મન સ્થિર રહી શકતું નથી, એકાગ્ર થઈ શકતું નથી, હું માળા ફેરવું છું, જપ કરું છું, પરંતુ મારું મન સંસારના વિષયોમાં બહિર્મુખ બનીને ભટક્યા જ કરે છે, એટલા માટે તમે કૃપા કરો ને, તમે તો કૃપાના સાગર છો, અનેક શરણાગત પર, અનેક ભક્તોને સાધકો પર તમે કૃપાનો વરસાદ વરસાવ્યો, તો મારા ઉપર શા માટે વરસાવતા નથી? વરસાવો ને, હું તો બીજું કાંઈ માગતો નથી, આત્મકલ્યાણ જ માગું છું. તમે કૃપા કરશો તો મારું મન સહેલાઈથી સ્થિર થઈ શકશે, મારું મન સહેલાઈથી એકાગ્ર બની શકશે. આવી રીતે તમે ડાયરેક્ટ ડાયલોગ પરમાત્મા સાથે કરો, જપ કરતા ડાયરેક્ટ સીધી જ વાત કરો, કોઈ એજન્સીની જરૂર નથી. જેમ ટેલિફોન તમે કોઈ વ્યક્તિની સાથે ટેલિફોન પર સીધો વાર્તાલાપ કરો છો, એમ તમે તમારા હૃદયના ટેલિફોન પર ભગવાનની સાથે સીધો વાર્તાલાપ આસન પર બેસીને જપ કરતા હો કે ધ્યાન ધરતા હો ત્યારે વચ્ચે વચ્ચે કર્યા જ કરો, એના પરિણામે ભાવ પેદા થાય છે, એના પરિણામે પછી એ પરમાત્માની કૃપા આપણે અનુભવી શકીએ છીએ અને પરમાત્માની કૃપાનો જેમ જેમ અનુભવ થતો ચાલે છે તેમ તેમ આપણું મન સ્થિરતાનો અથવા એકાગ્રતાનો અનુભવ પણ સહેલાઈથી કરી શકે છે. આ પ્રાર્થનાથી ઘણા પ્રોબ્લેમ્સ આપોઆપ સોલ્વ થઈ જાય, જીવનના ઘણા પ્રોબ્લેમ્સ આપોઆપ મોકળા થઈ જાય છે. અજમાદેવીમાં જેવી પ્રાર્થના છે, એકવાર અમે કેદારનાથની યાત્રાએ જતા હતા, બદ્રીનારાયણની યાત્રા પૂરી કરી દીધી અને પાછા ફરતા કેદારનાથ જવાનું હતું. તો અમારી સાથે મુંબઈના એક સદગૃહસ્થ હતા, એમનું કુટુંબ પડતું, એટલે અમે મસૂરી શહેરથી બે ટેક્સીઓ કરીને બદ્રી અને કેદારનાથ જવા માટે નીકળ્યા હતા. ટેક્સીવાળાઓ સાથે શરત કરી હતી કે જ્યારે યાત્રા પૂરી થાય ત્યારે ટેક્સીવાળા અમને પાછા કેદારનાથથી બદ્રીનાથથી મસૂરી મૂકીને શરત કરેલી. એ રીતે અમે ચાલ્યા ટેક્સીઓ. અમારી ટેક્સીઓ બદ્રીનાથ ગઈ, બદ્રીનાથની યાત્રા પૂરી થઈ ગઈ, હવે અમારે કેદારનાથ આવવાનું. કેદારનાથ પાછા આવ્યા. કેદારનાથ જતા પહેલા બદ્રીનાથના માર્ગમાં રુદ્રપ્રયાગ કરીને એક શહેર આવે, ત્યાંથી કેદારનાથનો રસ્તો ફંટાય છે, બીજો રસ્તો ત્યાંથી જાય છે. હવે તો બસો જાય છે, પહેલા પગ રસ્તે જવું પડતું હતું. તો અમે કેદારનાથ જવા માટે આ જે સ્થાન છે રુદ્રપ્રયાગ, ત્યાં આગળ રાત્રે રહ્યા ગવર્મેન્ટ રેસ્ટ હાઉસમાં. હવે અમારી સાથે જે ભાઈ હતા એ ભાઈ હાર્ટના બીમાર હતા, એટલે તે બદ્રીનાથ ન જાય અને કેદારનાથ તો જાય જ નહીં તેનું ધ્યાન રાખવા માટે તેના સગાઓને બહુ ચિંતા હતી. એટલે એમના પુત્રવધુ ખાસ મુંબઈથી પ્લેનમાં બેસીને દિલ્હી આવેલા અને ત્યાંથી સ્પેશિયલ મોટર કરીને મસૂરી પહોંચેલા આ ભાઈને રોકવા માટે કે ગમે તે થાય તમે હાર્ટના બીમાર છો અને હિમાલયમાં અતિશય ઠંડી હોય એટલે બદ્રી કેદારની યાત્રા મોકૂફ રાખો. એ ભાઈએ કહી દીધું કે મને તો યોગેશ્વરજીમાં વિશ્વાસ છે અને એમણે કહ્યું છે એટલે હું યાત્રા કરું છું. થાય તો કે ત્યારે હું આવું, ચાલો બદ્રીનાથ આવું, પણ આપણે કેદારનાથ નહીં જવું. ડાક્ટરોએ પણ ના પાડી છે મુંબઈના કે ભૂલે ચૂકે તેમને કેદારનાથમાં લઈ જતા, કેદારનાથ વધારે ઊંચું અને વધારે ઠંડુ છે બદ્રીનાથ કરતા. હવે અમે રુદ્રપ્રયાગમાં જ્યાં ઉતર્યા ત્યાં આગળ કેદારનાથની જ પોસ્ટ ઓફિસના એક પોસ્ટ માસ્ટર પણ ઉતરેલા. એમની સાથે આ ભાઈએ વાત કરી એટલે એમણે કહ્યું કે અત્યારે કેદારનાથ જવા જેવું નથી, છેલ્લા એક અઠવાડિયાથી કેદારનાથમાં વાદળા જ રહે છે, વરસાદ પડે છે, વચ્ચે રસ્તો તૂટી ગયેલો છે, જોખમી રસ્તો પગદંડીનો કાચો તે તૂટી ગયો છે, અને અત્યારે જો તમે જશો તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ હેરાન જ થવા જેવું છે, માટે તમે ન જાઓ, બીજે વર્ષે જજો. એટલે આ ભાઈની શંકા વધી. માણસો મારી પાસે આવ્યા, મને કે શું કરવું, પોસ્ટ માસ્ટર આવું કે છે, ત્યાંના જે પોસ્ટ માસ્ટર લોકલ બદ્રીનાથ કેદારનાથના તે આવું કે છે. મેં કહું આપણે પોસ્ટ માસ્ટરને પૂછીને શું કરવાનું, આપણે જે માસ્ટરોનો માસ્ટર છે પ્રભુ તેમાં વિશ્વાસ રાખો. પોસ્ટ માસ્ટર બળવાન છે કે પ્રભુ બળવાન એમાં વિશ્વાસ રાખો. તમને ભય લાગતો હોય તો પાછા ચાલ્યા જાઓ, ટેક્સીઓ તો તૈયાર છે, પણ અમે તો કેદારનાથ જવાના, હું ને માતાજી જઈ આવ્યા છીએ કેદારનાથ, છતાં પણ અમારે ફરી જવું છે, અમે તો જવાના. એટલે પેલા જે ભાઈ હતા મુંબઈના એમણે કહ્યું કે યોગેશ્વરજીમાં મને તો વિશ્વાસ છે ને એ કહે છે, એટલે હું તો કેદારનાથ જવાનો છું, તમારે ઘરવાળા ના આવો તો ના આવતા. ચાલ્યા અમે તો બીજે દિવસે આ રજ્જક કરતા, જવું કે ના જવું, જવું કે ના જવું, અર્જુનને જેમ લડવું કે ના લડવું, લડવું કે ના લડવું, એમ કરતા કરતા ગીતાનો ઉપદેશ આખો સાંભળવો પડ્યો, યુદ્ધ એટલું ખોરંભે પડ્યું, એમ અમારે નીકળવાનું વિલંબમાં પડ્યું. એટલે સવારે અમારે 7:30 વાગે 7 વાગે નીકળી જવું જોઈએ કેદારનાથ જવા માટે, એને બદલે 9 થઈ ગયા, રેસ્ટ હાઉસમાં જ 9 થઈ ગયા. પછી અમે નક્કી કર્યું કે આપણે જવું જ છે, ચાલો બધા નક્કી કર્યું છેવટે. એટલે અમારી ટેક્સીઓ કેદારનાથના રસ્તે આગળ હતી, પણ તે વખતે ગેટનો ટાઈમ નહોતો. હિમાલયની યાત્રામાં ગેટ સિસ્ટમ હોય છે, એટલે ગેટના ટાઈમ 8:15 વાગે જ બધી મોટરો ચાલે, 9 વાગે પછી કોઈ મોટરને પાસ ન થવા દે પોલીસ, મોડા તમે પડ્યા હતો, પછી બપોરે 12 પછી તમારો નંબર લાગે, ગેટ સિસ્ટમ એને કહે છે. એમ કેદારનાથનો પણ ગેટ ટાઈમ જે હતો સવારનો એ ચાલ્યો ગયેલો, 9 વાગે કોઈ ટાઈમ હતો જ નહીં, અમારી 2 ટેક્સીઓ કેવલ ચાલી, 3-4 માઇલ તો ચાલ્યા. પણ પછી પોલીસની એક ચોકી આવી, પોલીસ બહાર ઉભો જ હતો, જંગલમાં પોલીસનું ઠાણું મથક, એ પોલીસે અમારી ટેક્સીઓને અટકાવી. કાં જાવ કે કેદારનાથ, એ ટાઈમ નહીં હૈ, આપકો માલુમ નહીં, ગેટ ટાઈમ કા આપકો પતા નહીં હૈ, આપ જૂઠે ટાઈમ સે ચલે, વાપિસ જાના પડેગા, યહાં રૂકે રહો અથવા રુદ્રપ્રયાગ જાઓ, દોપહર કે બાદ 12 બજે કે બાદ ફિર ગેટ ટાઈમ ચાલુ હોગા, તબ આપકી યાત્રા હો સકેગી, અભી નહીં હો સકતી. હિન્દુસ્તાનમાં એક પ્રકાર છે, બધા જ દેવો પ્રસન્ન ન થતા હોય તે દક્ષિણાથી પ્રસન્ન થાય, એવું આપણે ત્યાં કંઈ કહેવાય. અહીંયા દક્ષિણા ચાલતી નથી, અહીં તો તમે 100 માઇલની ઝડપે કાર ચલાવતા હોય, પોલીસ આવીને તમારી ગાડીને રોકે, અને જો ખિસ્સામાંથી $1 કાઢવા જાઓ દક્ષિણા તો બીજો 5 તમને આપે. પણ ભારતમાં જરા પરિસ્થિતિ જુદી છે, ચાલના સિસ્ટમ એને કહેવાય, દક્ષિણા ઉર્ફે ચાલના, એ બધે બહુ જ પ્રચલિત છે આપણા દેશની અંદર. નાની વાતોથી માંડીને મોટી વાતો સુધી જો તમે ચાલનામાં પ્રવીણો તો આગળ વધી જાઓ, કામ કરાવી શકો, પાસ થઈ જાઓ સ્કૂલમાંથી. અમારા મા સર્વેશ્વરી પ્રિન્સિપલ તરીકે સુરતમાં કામ કરતા એમને ઘણા આવા અનુભવોની યાદ છે કે વિદ્યાર્થીઓના વાલીઓ એમની પાસે આવે, છોકરો ભણતો ન હોય બરાબર, એને પાસ કરાવવા અને 200 રૂપિયા 400 રૂપિયા 500 રૂપિયા આપે મા સર્વેશ્વરી કે આ પૈસા પહેલા લઈ લો, મને લાંચ ના આવે. હું આચાર્ય તરીકે પ્રિન્સિપલ તરીકે બેઠી છું, આ કેળવણીના ક્ષેત્રને મારે દૂષિત કરવાનું નથી. તમારો છોકરો બરાબર હશે મેરિટ પર તો પાસ થશે, નહીં હોય તો એને બીજું વર્ષ પસાર થવું. બહુ કડક હતા પ્રિન્સિપલ તરીકે, અત્યારે આટલા ઢીલા દેખાય પણ ત્યાં ઓફિસના ટેબલ પર બેઠા હોય ત્યારે બહુ જ કડક. લાંચ રૂશ્વત કશું જ નથી, અનુશાસનને બહુ જ માની. અને એનું પરિણામ છે કે આજે પણ સ્કૂલના કાર્યકર્તાઓ કહે છે કે તમારે પાછા આવવું હોય તો જ્યારે આવો ત્યારે આ ખુરશી તમારી જ છે પ્રિન્સિપલ તરીકે, કારણ કે એવા સારા અત્યારે માણસો મળતા. બધા જ માણસો ઉભા થઈ ગયા, ઉતરી પડ્યા મોટરમાંથી, હવે કરવું શું? પોલીસે તો મોટરને રોકી, મારી પાસે આવ્યા, હું તો બેઠેલો મોટરમાં, માતાજી પણ મારી પાસે બેઠેલા. કે જોયું પહેલેથી જ આપણને પંચર પડ્યું ને, અમે કહેતા હતા કેદારનાથ નથી જવું નથી જવું, તમારે લીધે આ તૈયાર થયા, તો જુઓ શું પરિણામ આવ્યું. કોઈ જોશીને આપણે બતાવ્યું નહીં કે આ ટાઈમે નીકળીએ કે ના નીકળીએ, હું તો બેસી ગયો. લોકો થયા કરે ભાઈ, થયું બધું થયા કરે, જોશીને બતાવો શું તોય શું, જોશીને જ આવું પંચર પડ્યો તો જોશી કોને બતાવવા જાય પાછો, થવાનું છે તો થયા જ કરવાનું છે, રસ્તો હતા. એટલે એક ભાઈ જે હતા મુંબઈના બીજા, તે પાછા દક્ષિણા સિસ્ટમમાં બહુ કુશળ પાવરતા, એ માને કે દક્ષિણા તો બધે આપીને કામ કઢાવાય, એક એને કાળના સેક્રેટરીની ખબર નહીં એટલે ત્યાં દક્ષિણા નહોતા આપવા જઈ શકતા યમદેવને, ત્યાં નહીં તો ત્યાંય પાછું એક્સટેન્શન વિઝાનું કરાવી શકે, પણ એને ખબર નહીં કે લોકેશન એનું ક્યાં જવું ક્યાં એ ખબર નહીં. બાકી દુનિયામાં બધે જ એ દક્ષિણાઓથી આગળ વધતા, એ કે હું દક્ષિણાઓથી જ પાસ થઈ ગયો, દક્ષિણાથી જ મને નોકરી મળી, દક્ષિણાથી જ મારા લગ્ન થયા, દક્ષિણાથી જ કેવું આગળ ચાલું છું, એનું થિયરી જ બધી હતી કે દક્ષિણા જે આપવામાં હોશિયાર હોય એ ઈશ્વર સુધી દક્ષિણા આપીને પહોંચી શકે. એટલે એને ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું, પેલા પોલીસને એક બાજુ બોલાવીને કહ્યું, તો કે ના ભાઈ, પોલીસે કહ્યું નહીં મારાથી લેવાશે નહીં, કારણ કે અત્યારે હું લઉં તમારી પાસેથી લાંચ અને તમારી કારને જવા દઉં, પણ આગળ આવી 4 ચોકીઓ બીજી છે રસ્તામાં કેદારના રસ્તે, એટલે આગળ જે પોલીસો છે એ લોકો જાણે કે મેં કારને પાસ થવા દીધી તો જ આ ટેક્સીઓ આવી છે, તો મારી તો નોકરી જાય. હેડક્વાર્ટર આગળ છે અમારું કેદારનાથ રસ્તામાં, એટલે મને અત્યારે ઓફર ન કરો, તમે પાછા જાઓ ટાઈમસર બપોરે 12 વાગ્યા પછી જમીને જ નીકળો. બોલો દક્ષિણા ત્યાં સફળ નથી, વિલું મોડું થઈ ગયું, મારી પાસે વળી આવ્યા, મને કે જો તમારા કહેવાથી નીકળે. મેં કહું પ્રાર્થના કરો પ્રભુ, અર્જુનના રસ્તા બંધ થયા તો અર્જુને પ્રાર્થના કરી હતી ને, અત્યારે હવે તમે પ્રભુને પ્રાર્થના કરો, એ ગેટ ઉગાડી દેશે. મને કે આમાં તો કંઈ પ્રાર્થના કરવાનું મન થાય એવું વાતાવરણ છે, અત્યારે તો ઊંચું નીચું આખું મગજ થતું હોય, મૂકી આ મુકામતા હોય, એનું કંઈ થતું હોય તો મારી સામે કંઈ કરી ન શકે, એની તો મને જ લઈ લે લેવું. આમને ફર્યા કરે બધા, કરવું શું? ત્યાં ચાની દુકાન નહીં, ત્યાં ચવાણાની દુકાન નહીં, ત્યાં રહેવાની કોઈ જગ્યા નહીં, જંગલ, એમાં કેવલ એક પોલીસની ઓરડીને પોલીસો ત્યાં ફરે. હવે આ જગ્યામાં અટકાવ્યા શું થાય? ભલભલાનો પિત્તો ઉછળી જાય. મને કે તમે આટલા બધા શાંત બેઠા છો, મેં કહું મને તો પ્રભુમાં વિશ્વાસ છે એટલે શાંત બેઠો છું, તમે વિશ્વાસ રાખીને પ્રાર્થના કરો, તો કે અમારા બધા વતી તમે જ કરો. શાંતિથી હું બેસી રહ્યો, એટલામાં એક ચમત્કાર બને, પ્રાર્થનાની શક્તિ જુઓ, ચમત્કાર, એને ચમત્કાર જ કહેવાય. અમે આ વાત કરીએ છીએ કે પ્રાર્થના કરો પ્રભુ રસ્તો કરશે, એટલામાં તો રુદ્રપ્રયાગ તરફથી કેદારનાથ જવાને માટે એક મોટર આવી, એમ્બેસેડર કાર. એ મોટરમાં બેઠેલા 5 માણસો કાચેના ઉઘાડા, એ એક માણસ જે હતો એમાં બહુ સારો સદગ્રસ્ત દેખાતો હતો. એણે અમને બહાર ઉભેલા બધા અમારા માણસોને જોયા એટલે એને કહ્યું, ક્યું ખડે હો, ક્યું ખડે હો, ચલો ચલો. એને એમ થયું કે કાર કંઈક બગડી લાગે છે અથવા કંઈક સમસ્યા બીજી ઊભી થઈ છે, એટલે એને સહજ રીતે કહ્યું કે ચલો અંબી કેદાર જા રહી, ચલો ક્યું ખડે. હવે એ મોટર તો પસાર થઈ ગઈ, પણ એની પાછળ એક મિલિટરીના કમાન્ડરની જીપ પાછી આવી. તરત એ મિલિટરીનો કમાન્ડર કેદારનાથ જઈ રહ્યો હતો અને આગલી જે એમ્બેસેડર કાર હતી એમાં એના સગાઓ હતા, એને લઈ જતો હતો. કેદારનાથ જોડાવો, એના માતા પિતા સગાઓ. એટલે મિલિટરીના કમાન્ડરને પણ એની જેવી જીપ અમારી પાસે આવી એટલે પેલા જે પોલીસ હતા ને રસ્તા પર ઉભેલા એટલે સેલ્યુટ કરી સલામ. મિલિટરીનો કમાન્ડર એને રોકાઈ નહીં, એ ગમે તે ટાઈમે જઈ શકે, એટ લિબર્ટી. એટલે કમાન્ડરે પછી ઉભા ઉભા જ અમને પૂછ્યું, કયો ખડ્યો, ચલો આગલી મોટરવાળાએ ચલો કહ્યું એટલે કમાન્ડરને એમ થયું કે આપના ઓળખીએ તારે, એટલે એને પણ ચલો કયો ખડ્યો. એટલે મેં પણ પછી મોટરવાળાને કહ્યું, મેં કહું બેઠો ચલો ચલો પીછે ચલો, એટલે બધા બેઠા જ ચાલે. પોલીસે અમને પણ સલામ કર્યા. જે પોલીસ અટકાવતો હતો એ પોલીસને એમ થઈ ગયું કે મેં ખોટા અટકાવ્યા, કારણ કે આ તો મિલિટરીના કમાન્ડરના માણસો, એની પાર્ટીના લાગે છે. એટલે એને સલામ કર્યું. અમે કહું થેન્ક યુ, કે કોઈ વાત નહીં, માફ કરના, ગુસ્તાગી માફ કરના. ચાલે ડ્રાઈવર કે અહીંથી તો નીકળ્યા પણ આગળ ચાલ બીજા પોલીસ ચોકીઓ છો. મેં કોઈ હરકત નહીં, તમે ભગવાનની પ્રાર્થના કરો, ધૂન કરો અને આપણી મોટર બરાબર આ જીપની પાછળ જ રાખજો, જરાય આગળ પાછળ. તો કે આમાં ધૂન પ્રાર્થના તો યાદ આવે એવી નથી, પણ આની પાછળ રાખીશું જરૂર. એટલે પછી મોટર ઉપર ચાલી, આગળ ચાલેલી મોટર, અમારી મોટર ઉખી મઠાવી. ત્યાં પણ પોલીસો ઉભેલા ચાર પાંચ, કારણ કે બધા એને ખબર કે મિલિટરી કમાન્ડર આવવાના છે આજે. એટલે ઘણા માણસ પોલીસો ઉભેલા, કે પેલી મોટર પસાર થાય, પાછળ મિલિટરીના કમાન્ડરની મોટર, એને બધા સલામ કરે અને અમારી મોટર એની જ પાછળ અમને પણ સલામ કરે. ત્યાં ખબર આપ લોકો તો રસાલો બધો મિલિટરી કમાન્ડર. પછી આવ્યું મોટામાં મોટું સ્થાન ગુપ્ત કાશી, ત્યાં પેલો મિલિટરીનો કમાન્ડર ઉતરી પડ્યો. બોલો, અત્યાર સુધી ચાલતો હતો પણ ત્યાં ઉતરી પડ્યો, એને જીપ ઉભી રાખી, બધા નીચે અમારી મોટરવાળા ઉતરી પડ્યા. એટલે મુંબઈના ભાઈને મેં બોલાવ્યા, લોકો ગભરાશો નહીં, એ તો આપણે કેદારનાથ પહોંચી જવાના, શંકર ભગવાન લઈ જવાના, ચિંતા ન કરતા. એટલે એમને કંઈક સૂઝ્યું એટલે મિલિટરીના કમાન્ડર પાસે ગયા, એક તરફ એને લઈ ગયા અને કહી દીધું કે અમે તમારી પાર્ટીમાં નથી, ખોટા ટાઈમ પર નીકળેલા, પોલીસે રોકેલા, પણ અમે તમારે લીધે અહીં સુધી આવ્યા. હવે કમાન્ડરને બહુ જ શ્રદ્ધા ભગવાનમાં, એને કહ્યું કે નહીં અમારે લીધે નહીં, ભગવાનને લીધે, તમારે ત્યાં તો મહાત્મા છે તમારી સાથે, એની કૃપાથી તમે આવ્યા છો, અને હું તો સંતની સેવા કરવામાં માનનારો, એટલે તમારે વાંધો નહીં, હું હમણાં જ આ પોલીસોને બોલાવું છું અને કહી દઉં છું કે તમને અત્યારે જવા દે, વચ્ચે કોઈ રોકે નહીં કેદારનાથ સુધી, અને પાછા આવો ત્યારે પણ ટાઈમે બે ટાઈમે આવો તો પણ તમારી મોટરને પસાર થઈ જવા દે, હું સૂચના આપું છું. તરત એને પોલીસના માણસોને બોલાવીને સૂચના આપી દીધી કે હું તો આજે રાત્રે અહીંયા રોકાઈશ, પણ આ લોકોને જવું છે માટે જવાનું, પાછા જ્યારે પણ આવે ત્યારે એમને કોઈ રોકે નહીં, એનું ધ્યાન રાખજો, રુદ્રપ્રયાગ સુધી કોઈ રોકે નહીં. અને પછી બધા માણસોને, અમારા માણસોને કહ્યું કે તમે આવ્યા છો મુંબઈથી, રહો છો મુંબઈથી આવ્યા તો ચા ને નાસ્તા સિવાય હું જવા નહીં દઉં, તમને બેસાડીને ઉપરથી ચા નાસ્તો કરાવ્યો. બરાબર, કેવી પ્રભુની કૃપા. અને પછી અમારી મોટરો આગળ ચાલી ઉતરી ગયા, ગુપ્તકાશીથી આગળ અમે ચાલ્યા અને પછી સોનપ્રયાગ પહોંચ્યા. સોનપ્રયાગ મોટરો મૂકી દેવી પડે, ત્યાંથી આપણે આગળ ગૌરીકુંડ જવું પડે અને ગૌરીકુંડથી લગભગ 8 માઇલ પગે ચાલવું પડે અથવા ઘોડા પર જવું પડે ત્યારે કેદારનાથ આવે. એ આખા રસ્તે એક પણ વાદળું નહીં, વરસાદનો એક છાંટો પણ નહીં. કેદારનાથમાં અમે પહોંચ્યા, સારી રીતે દર્શન કર્યા, ઉતારો સારામાં સારો મળ્યો, સરસમાં સરસ ભોજન, ગરમાગરમ શીરાને શાકનું. મુંબઈવાળા ભાઈને શીરો બહુ ગમતો એટલે ઓર્ડર આપીને તેણે કરાવ્યું. રાત્રે રહ્યા, બીજે દિવસે પાછા નીકળ્યા. પાછા એ જ રીતે અમારી મોટરો રુદ્રપ્રયાગ આવી પહોંચી બીજે દિવસે રાત્રે. ત્યાં સુધી વરસાદ નહીં, ત્યાં સુધી વાદળ નહીં, ત્યાં સુધી ખૂબ તડકો ભગવાન સૂર્યનારાયણે કાઢેલો. રસ્તો પણ સરસ, મેં કોઈ જુઓ પ્રભુની કૃપામાં કેટલી શક્તિ. તમે પેલા પોસ્ટ માસ્ટરનું સાંભળીને બેસી રહ્યા તો આ યાત્રા કરી શકો. તમે જો એ ચિંતા કરતા હું બ્લડ પ્રેશરનો દર્દી, હાર્ટનો દર્દી, તો તમારાથી કંઈ થાય? પ્રભુમાં તમે સાચો કે ખોટો થોડોક પણ વિશ્વાસ રાખ્યો તો જો કેવી યાત્રા થઈ તમારે. પછી એ મુંબઈ ગયા, ડાક્ટરોએ પૂછ્યું કેદારનાથ જઈ આવ્યા? તો કે જઈ આવ્યા ને પ્રસાદ લાવ્યા છીએ તમારી માટે. એને બહુ મુંબઈ લાગી કે કેદારનાથ તમારા જેવા હાર્ટના દર્દી એવી ઠંડીમાં જઈ આવ્યા? તો કે કંઈ જ મને તો વાંધો આવ્યો નથી, સારી રીતે હું તો રહ્યો ત્યાં જઈને. પ્રભુની કૃપા, પ્રભુની પ્રાર્થના શું નથી કરતી. બધા જ ગેટ્સ ઓપન કરી દે છે. પેલો તો એક જ ગેટ હતો કેદારનાથ જવાનો, પણ જીવનના બધા જ ગેટ્સ જે બંધ થઈ ગયા હોય, શાંતિના, આનંદના, પ્રસન્નતાના, આશાના, વિજયના, શ્રીના, યશના બધા જ ઘેશ જે માણસના પોતાના જીવનમાં, પોતાના આ જન્મના કે પૂર્વજન્મના કર્મો કે કુકર્મોને લીધે બંધ થઈ ગયા હોય, તે જો પરમાત્માનું શરણ લે, તે જો પરમાત્માની પ્રાર્થનાનો આધાર લે, તો ઓલ ગેટ્સ બીકમ ઓપન. બધા જ મોકળો રસ્તો છે. આમાં ગેટ બંધની કોઈ વાત જ નથી. પણ માણસને એટલી શ્રદ્ધા છે, ગીતા કે છે, અર્જુન જેવી શ્રદ્ધા છે, અર્જુન જેવી નમ્રતા છે, અર્જુન જેવી નિખાલસતા છે. અર્જુને જેમ ભગવાન કૃષ્ણનું શરણ લીધું તેમ માનવ પોતાના જીવનના જટિલ મહાભારત જંગમાં સર્વાંતર્યામી સર્વેશ્વર પરમાત્માનું શરણ લેવા તૈયાર છે, તો એને મૂંઝાવાનું છે જ નહીં, તો એને ડરવાનું છે જ નહીં, એને નિરાશ થવા જેવું છે જ નહીં. ધેર ઇઝ નો વર્ડ ઇમ્પોસિબલ ઇન માય ડિક્શનરી, નેપોલિયન બોનાપાર્ટે લખ્યું. નો વર્ડ ઇમ્પોસિબલ ઇન માય ડિક્શનરી. તો એ માણસના જીવનની ડિક્શનરીમાં, શબ્દકોશમાં અશક્ય જેવો કોઈ શબ્દ જ નથી. પરમાત્માની કૃપાથી બધું જ શક્ય બને, પણ આપણને પ્રાર્થના કરતા આવડવું જોઈએ. વિશ્વાસ સિવાય પ્રાર્થના થાય, પ્રેમ સિવાય પ્રાર્થના થાય. અને આપણા બધા જ ભક્તોએ પ્રાર્થનાઓ કરી છે. તમે ભક્તોના ભજનો જુઓ, મીરાના ભજનો જુઓ, નરસિંહના પદોને જુઓ, ધીરાના પદોને જુઓ, ભોજા ભગતના પદોને જુઓ, પ્રીતમના પદોને જુઓ, વાંચો, તમને એમ લાગશે કે પ્રાર્થનાના જ પડછંદાઓ એની અંદર પડેલા છે. પ્રભુ મોરે અવગુણ ચેતન ધારો, સુરદાસની પ્રાર્થના. હે પ્રભુ, મારા દુર્ગુણો ધ્યાનમાં ન લેતા, નહીં તો મારું કલ્યાણ નહીં, હું મારો બેડો પાર નહીં થઈ શકે. દુનિયાને હું ગમે તે રીતે ઠગું, તમને ક્યાંથી ઠગું? તમે તો બધું જાણો છો. સમદર્શી હે નામ તિહારો, ચાહે તો પાર કરો. તમે જો ચાહો તો મને પાર કરવામાં તમને કોઈ મુશ્કેલી છે? કેમ વિલંબ કરો છો? મારામાં તો કોઈ શક્તિ તપ્રતની છે ને, સુરદાસ કે છે. પ્રભુ મોરે અવગુણ ચેતન ધરો, એક નદિયા એક નાર કહાવત, મે લોહી નીર ભર્યું. દોનો મિલ કરો એક વરન ભયે, સુર સરી નામ પર્યો, અવગુણ ચિતન ધરો. પ્રભુ મોરે અવગુણ ચિતન ધરો, અવગુણ ચિતન ધરો. એક લોહા પૂજા મેરા ખત, એક ઘર બધીર પર્યો, પાર સગુણ અવગુણ નહીં ચિતવત, કંચન કરત ખરો, અવગુણ ચિતન ધરો. હે પ્રભુ મોરે અવગુણ ચિતન ધરો, અવગુણ ચિતન ધરો, અવગુણ ચિતન ધરો. દુનિયાના લોકો મારા અવગુણો દુર્ગુણોને ધ્યાનમાં રાખે છે અને મને ખરાબ સારો કહે છે, પણ તમે તો પ્રભુ છો. તમારા મનમાં જો એમ થઈ જશે કે હું દુર્ગુણી છું, તો મારો ઉદ્ધાર કોઈ દાડો થઈ શકે? તમે તો મારે માટે સારો જ અભિપ્રાય રાખજો, મને ગ્રેસ માર્કમાં આપવાના જ રાખજો, તો જ હું પાસ થઈ શકીશ જીવનમાંથી. તમારી કૃપાના સાગરને મારે માટે ખુલ્લો જ રાખજો હંમેશા. તમારા ખોળામાં હું આવીને બેસી શકું, કૂદી શકું અને તમારી કૃપાથી પવિત્ર બની શકું તેવો અભિલાષો રાખું છું. યહ માયા બ્રહ્મજાલ કહાવત, સુરદાસ સગરો, અબ કી બેર મોહે પાર ઉતારો, અબ કી બેર મોહે પાર ઉતારો, નહીં પ્રન જાત ટરો. પ્રભુ મોહે અવગુણ ચિતન ધરો, અવગુણ ચિતન ધરો, અવગુણ ચિતન ધરો. સાંકડાના સાથી સામળિયા, છો બગડ્યાના બેલી, શરણ આવ્યો ખલ અમિત કુકરમી, તદપી ન મૂકો ઠેલી. ફરી જેવો તેવો રે હું દાસ તમારો, હરી જેવો તેવો રે હું દાસ તમારો, કરુણા સિંધુ ગ્રહો કર મારો હરી જેવો તેવો રે હું દાસ તમારો. જો અહંકાર હશે વિદ્યાનો, અહંકાર હશે તપનો, અહંકાર હશે વર્ણનો, અહંકાર હશે આશ્રમ ધર્મનો, અહંકાર હશે લક્ષ્મીનો, વૈભવનો, સંપત્તિનો, ઐશ્વર્યનો, યૌવનનો, સૌંદર્યનો, પદનો, પ્રતિષ્ઠાનો, તો પ્રાર્થના નહીં થઈ શકે, પ્રભુના શરણાગત નહીં થવાય, અને તો પ્રભુની કૃપાનો અનુભવ પણ નહીં થાય. પણ જો નમ્રતા આવી ગઈ હશે જીવનમાં અને પ્રભુની શરણાગતિનો સ્વીકાર થયો હશે તો એક વેન્ટિલેશન એવું ઉગડી જશે હૃદયનું કે એમાંથી નવો ઓક્સિજન, નવી હવા ઘરમાં આવ્યા કરશે. બંધ હૃદયના ઘરમાં નવી હવા. આ ભક્તોએ વેન્ટિલેશન ઉગાડ્યા. પ્રાર્થના એક વેન્ટિલેશન છે, વાતાયન ખુલી જાય છે, નવી હવા. કેવી સરસ પ્રાર્થનાઓ ભક્તોએ બધી પ્રાર્થનાઓ જ કરી છે. પ્રભુ દર્શન આપો, જો મારા કૃત સામુ જોશો તો ઠરશે બરાબરી, રત્ન ગુંજા કેમ હોય બરાબર, હું તો રંકને તમો હરી, માટે મન મોટું રે રાખી મને લેજો ગ્રહી, ભટકતા ભવ મારે ગયા કાળ પોટી વહી, હદ થઈ હાવારે રાખો હરી હાથ ગ્રહી, રાખો હરી હાથ ગ્રહી. પ્રાર્થના છે મીરાની પ્રાર્થના જુઓ, તુલસીદાસની પ્રાર્થના જુઓ, સુરદાસની પ્રાર્થના જુઓ. ભક્તોએ જપ કર્યા જ નથી એકલા, એની સાથે પોતાના દિલને પ્રવાહિત કર્યા છે, વાતો કરી છે પ્રભુની સાથે, પ્રભુ સાંભળે છે એવો વિશ્વાસ રાખીને વાતો કરી, અને પછી પ્રભુએ તેમની વાતો સાંભળી, એટલું જ નહીં તેના જવાબો આપ્યા છે. આપણે શા માટે નહીં સાંભળે, પણ આપણે વાતો કરીએ છીએ નથી કરતા. કોઈ આપણને કહે તો પહેલો જ આપણને શંકા થાય, સાંભળે એવું છે કોઈ ત્યાં? એ લોકોને શંકા નહોતી ભક્તોને, એમને વિશ્વાસ હતો કે પ્રભુ છે, સાંભળે છે, જવાબ આપે છે, છે 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 વિશ્વાસ. અને પ્રભુએ પછી તેમની વાતો સાંભળી, અર્જુનની વાત પણ સાંભળી, અર્જુને પણ પ્રાર્થના કરી, શાદિમામ ત્વામ પ્રપન્નમ, હે પ્રભુ હું તમારે શરણે આવ્યો છું, મને તમે સદુપદેશ પ્રદાન કરો, મારે તમારા સિવાય તો કોઈનો આધાર નથી. કે મારે તારો આધાર જીવનના જંગમાં, મારે તારો આધાર જીવનના જંગમાં. આ જીવનનો પણ મહાભારત જંગ જ છે, એમાં તારા સિવાય મારે કોઈનો આધાર નથી. તારો એક જ આધાર, તારો એક જ આધાર જીવનના જંગમાં, જીવનના જંગમાં મારે તારો આધાર જીવનના જંગમાં, મારે તારો આધાર જીવનના જંગમાં. બીજા આધાર કશા કામ ન આવે, ડાક્ટરોએ મને કહ્યું 48 કલાકથી વધારે નથી. અમારા માણસોને કહી દીધું, મને બીમારી આવી 2 વર્ષ પહેલા કહી દીધું. મા સર્વેશ્વરીએ કહ્યું ડાક્ટરોની વાત બરાબર નથી, મારો આત્મા કહે છે યોગેશ્વરજી હજુ રહેશે. બોલો. અને પ્રાર્થના કરી પ્રભુને, કેવી પ્રાર્થના, કોઈ માણસ કરી ન શકે કડી કાળની અંદર, એ જાતની પ્રાર્થના. બોલો. આજે ગુજરાતની જનતા મોટાભાગની એમને પૂજ્ય માને છે, તો એમના વ્યવહારને લીધે પૂજ્ય માને, જીવનને લીધે માણસ તેવી પ્રાર્થના ન થાય, બહુ અઘરું છે, બહુ અઘરું. અત્યાર તો કલિકાળમાં બધે સ્વાર્થ ચાલે છે. 3 દિવસ પહેલા 3 દિવસ પાણી પણ ના પીધું અને પ્રાર્થના કરી હોસ્પિટલમાં રહીને. સાથે બીજા 3 ભાઈઓ રહેતા હતા 24 કલાક હોસ્પિટલમાં, મારાથી તો બેસાતું પણ નહોતું. 1 મહિના સુધી હોસ્પિટલ, વિવેકાનંદ હોસ્પિટલ, ત્રણ દિવસ પાણી પણ નહીં અને પ્રાર્થના. પછીના દિવસો 19 દિવસો કેવળ એકવાર દિવસમાં બપોરે એક પ્યાલો છાશ લઈને પ્રાર્થના. યોગેશ્વરજી જરાક સરખા થાય અને કંઈક બોલવા માગે, જરા કંઈ લેવા લાગે તો લો બોલો. કેવી વાત છે? કોને આવી લાગણી થાય છે? થાય છે કોઈને અત્યારે? મુશ્કેલ વાત છે કલિકાળની અંદર. 19 દિવસ તેવી રીતે કાઢ્યા. માણસો સાથે રહેનારા જમે તે બહુ આગ્રહ કરે, ખાઓ ખાઓ, તો કે ના મને ખાવાનું ભાવતું નથી. આપણા ગુરુ પથારીમાં હોય ને આપણે ખાઈએ, ભાવના છે માણસ. પ્રભુ બેઠા કરે તો 3 દિવસ સુધી તો મને ભાન જ નહોતું, ઓક્સિજન પર રાખ્યો હતો હોસ્પિટલ. પણ મેં પહેલેથી જ કહેલું આ લોકોને, ગમે તે સ્થિતિ આવે નિરાશ ન થતા હું બેઠો થવાનો છું, હજુ ઈશ્વરને મારી પાસે કામ લેવાનું છે, મને જણાવ્યું છે, માટે ચિંતા ન કરતા. માતાજી હતા મારા, એમને પણ મેં પહેલો એટેક મને આવ્યો ત્યારે હું ઘેર હતો, હોસ્પિટલમાં પછી ગયો તે દિવસે સાંજના, ત્યારે મેં માતાજીને પણ કહ્યું કે તમે ચિંતા ન કરતા હું બેઠો થઈ જવાનો છું. જગદંબા એમ કહે છે કે હજુ મારે ઘણું જીવવાનું છે અને એના ઘણા કામો કરવાના છે, એટલે મારી સ્થિતિ કદાચ આનાથી પણ કફોડી થાય તો પણ તમે હિંમત ન હારતા. અને 24 કલાક પછી હોસ્પિટલમાં પથારીમાં રહી પ્રભુની જ પ્રાર્થના, પ્રભુનું જ સ્મરણ 24 કલાક હું કરતો, કારણ કે રાત્રે ઊંઘ પણ નહોતી આવતી, અનિદ્રા, ઊંઘ પણ જતી રહી. એ વસ્તુ આપા પ્રભુની પ્રાર્થના. કેટલી બધી શક્તિ છે પ્રાર્થનામાં. આપણા જીવનમાં કેટલી કામની આ વસ્તુ છે, કામની વસ્તુને આપણે છોડી દીધી છે. બીજો કોઈ આધારે વખતે કામ લાગતો નથી પ્રભુ સિવાય, એનું જ આપણે શરણ લઈએ, તેની જ પ્રાર્થના કરીએ તો તેની ઘેબી મદદ આપણને પ્રાપ્ત થઈ જાય છે. બીજા આધાર કશા કામ ના આવે, બીજા દુઃખ તેમ દર્દો નો અંત ના લાવે, દુઃખ તેમ દર્દો આપે એના આરામ આપે, જીવનના જંગમાં મારે તારો આધાર, જીવનના જંગમાં મારે તારો પાગલ થઈ પ્રેમની વર્ષા વરસાવતું, પાગલ થઈ પ્રેમની વર્ષા વરસાવતું, તારો કરી દે મને કદીના તલસાવતું, તારો કરી દે મને કદીના તલસાવતું, કંપી જાય છો કાળ જીવનના જંગમાં, મારે તારો આધાર જીવનના જંગમાં. તારો એક જ આધાર જીવનના જંગમાં, તારો અર્જુને પણ પ્રાર્થના કરી, ઉપદેશ આપો. એટલે ભગવાનને બોલ્યો, અશોચાનન વશોચસ્ત્વમ પ્રજ્ઞા વાદાંશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનુ શોચંતિ પંડિતા. હા, બીજા અધ્યાયનો 11મો શ્લોક, બીજો અધ્યાય ગીતાનો સાંખ્ય યોગ એનો 11મો શ્લોક. તિલક મહારાજ કહે છે કે ગીતા અહીંથી સંતે એમાં મકાનના બે માળ, કોઈ એમ કે બીજા માળથી મકાન માનવું બરાબર છે? ભોયતળિયાની કઈ કિંમત જ નહીં. ગીતા જ્યાં છે ત્યાંથી જ માનવું ભાઈ. બીજા અધ્યાયથી ઉપદેશ ચાલુ થાય છે, સાચો ઉપદેશ, એટલે એનું મહત્વ તિલક મહારાજ બતાવે છે. પણ ગીતાની ભૂમિકાનું ઘણું મહત્વ છે આગલા શ્લોકો. અર્જુનની પ્રાર્થનાના પ્રત્યુત્તર રૂપે ભગવાને એને ગીતાનો જ્ઞાનનો સંદેશો સંભળાવ્યો અને ભક્તિની અંદર આ પ્રાર્થનાનું મહત્વ ઘણું બતાવ્યું. આપણે ભક્તિ કરતા કરતા પ્રાર્થનાનો આધાર લઈએ તો ધીરે ધીરે તે પ્રેમ પ્રબળ બનતો જાય, વિશ્વાસ પ્રબળ બનતો જાય અને ભક્તિના ગગનમાં સહેલાઈથી આપણે ઉડી શકીએ. હવે માં સર્વેશ્વરી પોતાના ભજનો ગાશે, પોતાના હાથના લખેલા ભજનો બહુ સુંદર રીતે ગાય છે.
ભગતી નાવનું રે ઉપાન લીધું સ્નેહ કી રે લો सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ